એકાંગિક દિવસો ચાલી રહ્યા છે. ગઈકાલે આપણે થોડી વાત કરી પણ હતી. આઠમા નંબરનો નંદીશ્વર દ્વીપ છે, એનો જે પહોળાઈ છે 163 કરોડ 84 લાખ, યોજન મલ્ટીપ્લાય 4000 કેટલા માઇલ થાય છે, એટલું પહોળાઈ છે. ત્યાં સુધી આપણે પહોંચ્યા પણ હતા. એ નંદીશ્વર દ્વીપ જે 4 દિશા છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ, દરેક દિશાની અંદર 13 જેના આપણે એનો ક્રમ હંમેશા આવી રીતે સમજી છે. પૂર્વ દિશામાં 13, અહીંયા પૂર્વ દિશામાં 13, દક્ષિણ દિશામાં 13, પશ્ચિમ દિશામાં 13 અને ઉત્તર દિશામાં 13. એવી રીતે 13 જિનાલય છે. એમાં જે દરેક જિનાલય છે એ કોઈ પર્વત ઉપર બધા જિનાય છે. 13 પર્વત આબાદુ છે, ચારે દિશામાં 13 પર્વત છે, 52 પર્વત. આપણે એક દિશાની થોડીક રચના સમજીએ, એમાં જે વચ્ચે જે છે એ અંજનગીરી નામનો પર્વત છે. અંજનગીરી એની 4 દિશામાં 4 બીજા પર્વત. આ અંજનગીરી થઈ ગયો, 4 દિશામાં 4 પર્વત છે, એનું નામ છે દધીમુખ. આ જે 4 દિશામાં અહીંયા એક પર્વત આવ્યો તો એની 2 આ પ્રમાણે વિદિશા આ બાજુ અને એક આ બાજુ બીજા 2 પર્વત, એનું નામ છે રતિકર. અને આનો ક્રમ આપણે યાદ રાખવો તો બહુ સરસ છે. અંદર આપણે યાદ રહી ગયું, અંદર અંજનગીરી એનો અરે અંજન અ પકડી લઈએ, પછી બીજો નંબર આવે છે દધીમુખનો દ પકડી લઈએ, અને રતિકરનો ર લઈ લઈએ, દાદા આપણે ભૂલી જવા તો અંદર યાદ, એના પરથી આપણી આગળ લાઈન તમારી કહ્યું ને આપણું એક્ઝામમાં યાદ કરતા થોડુંક યાદ આવી જાય તો આટલું સાચો થઈ જાય. આપણે એમ ખાલી યાદ આવી જાય ને અંજનગીરી, દધીમુખ અને રતિકર, અને એની અંદર સંખ્યા પણ વધે છે. અંજનગીરી 1 છે, દધીમુખ 4 છે, રતિકર 8 છે. 8 1 4 8 બરાબર છે ને, 13 થઈ ગયા, 13 થઈ ગયા. તો એક દિશાની અંદર આવા 13 અને 4 દિશાની અંદર થઈને આવા 52 પર્વત છે આ કૃત્રિમ, અને એની ઉપર આ બધા જિનાલય આવેલા છે. હવે જે પર્વતના માપ વગેરે શું છે એની ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. એ પહેલાં આના જે નામ છે ને અંજનગીરી, તો એનો જે રંગ જે છે શ્યામ રંગ અંજન. દધીમુખ, દધી એટલે દહી, દહી શ્વેત હોય છે ને, તો દધીમુખ પર્વતનો રંગ સફેદ હોય છે, અને રતિકર રાતો રંગ લાલ રંગ, બરાબર છે ને. એટલે રંગ પણ આવી ગયો, અને પર્વત અંજનગીરી કેટલા, દધીમુખ કેટલા, રતિકરની સંખ્યા પણ આવી ગઈ, અને એનો રંગ પણ આવી ગયો, બરાબર છે ને. હવે એના માપ શું છે, એની ઊંચાઈ કેવા પ્રકારની છે, એની વાત આપણે આવતાકાલના સ્વાધ્યાયમાં કરીશું. હવે આચાર્ય કલ્પંડિત પ્રવૃત્તિ ગોડરમજી સાહેબ મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર જે આપણો સવારનો વિષય ચાલી રહ્યો છે એની સાથે કનેક્ટ થાય એવો સારો વિષય છે. અને આપણે સવારે એની અંદર સમય ન લેતા જે અત્યારે આપણે એ વિષયને અત્યારે લઈએ છીએ, જે આપણે સવારના વિષયને સમજવામાં આપણને ઘણો સપોર્ટ કરે છે, બરાબર. હવે જો અહીંયા એક હેડિંગ છે, જ્ઞાનહીન પૂછે તે છે, બરાબર. જ્ઞાનહીન જળ પરમાણુનું યથાયોગ્ય પ્રકૃતિરૂપ પરિણમન, બરાબર છે ને. તો આ જે પૂદગલના પરમાણુઓ હોય છે એ પૂદગલ પરમાણુમાં જ્ઞાન નથી. અને વાત અહીંયા એવી છે કે જીવ અહીંયા જેવા ભાવ કરે છે, આ જીવે આવા ભાવ કર્યા, આ જીવે આ ભાવ કર્યા, આ જીવે આ ભાવ કર્યા, તો આ જે બધા પરમાણુઓ કર્મરૂપ પરિણમન કરીને કોની સાથે આવીને બંધાયા હતી, એને જ્ઞાન ન હોવા છતાં પણ એવી એક ઓટોમેટિક વ્યવસ્થા. अवस्था से कि जीव जीवा भाव करे एनु निमित्त पानी ने आ प्रमाणे कुदगलना परमाणु कर्म रूपे संबंधीने जीवनी साथे बने छे। એને આપણે વિસ્તારથી જોઈએ છે, પ્રશ્ન પહેલા સાંભળી લઈએ। ઉદગલ પરમાણુ તો જડ છે, બરાબર છે કે નહીં? ઉદગલ પરમાણુ તો જડ છે, તેમને કંઈ જ્ઞાન નથી, તો તેઓ યથા યોગ્ય, આ શબ્દ વજન, યથા યોગ્ય પ્રકૃતિ રૂપ થઈ કેવી રીતે પરિણમે? એક પ્રકૃતિ શબ્દ પણ આવ્યો, યથા યોગ્ય પ્રકૃતિ રૂપ થઈ કેવી રીતે પરિણમે? તો પહેલાં આપણે આપણે થોડાક આપણા લોકલ આપણી સમજાવી ભાષામાં એને સમજી લઈએ અને થોડીક દ્રષ્ટાંત પછી આપણે વાંચીએ પણ છીએ, બરાબર? હવે જુઓ કે પ્રકૃતિ શબ્દ આવ્યો ને, એ ચાર શબ્દ આપણે અત્યારે સમજીશું। પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભવ બંધ, સાથે બોલીએ છીએ એક વખતે, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભવ, બરાબર છે ને? અહીંયા જે જીવ ભાવ કરે છે એનું નિમિત્ત પામીને જે કર્મ આવે છે ને, જે કર્મ આવે તો એની પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિને અનુભવની અંદર એનું બાયફર્કેશન થતું હોય। હવે જે આ કર્મ જે કહ્યા છે, તો પહેલા નંબરમાં જે પ્રકૃતિ શબ્દ આવે, પ્રકૃતિ, પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રકૃતિ એટલે સ્વભાવ। એને થોડુંક સરળ શબ્દમાં સમજવા માટે આપણે જે યાદ કરીએ ને, કિચનની અંદર જે મસાલાનો ડબ્બો હોય છે એની અંદર સમજો આપણે 8 ડબ્બી પકડીને ચાલીએ છીએ, સમજવા માટે જે પીએ છે 8 ડબ્બી, એકમાં મરચું છે, એકમાં મીઠું છે, એકમાં ખાટિયા છે, એકમાં હળદર છે, એકમાં ધાણા જીરું છે, એકમાં ગોળ, સમજીએ આપણે સમજવા માટે 8 ડબ્બી છે। તો દરેકનો પ્રકૃતિ અલગ છે, એકની તીખાશ રૂપ છે, એકની ખારાશ રૂપ છે, એકની ખાટાશ રૂપ છે, એકની ગળ્યા રૂપ છે, પ્રકૃતિ સ્વભાવ। એવી રીતે આ 8 પ્રકારના કર્મ, જેમ પેલા મસાલામાં એવી રીતે 8 પ્રકારના કર્મ છે। એને આપણે નામ બોલી જઈએ, કદી જ્ઞાનાવરણ બોલજો, બોલી પ્રમાણે બોલજો, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુ, નામ, ગોત્ર અને વેદની, બરાબર છે? આવા પ્રકારના 8 કર્મ છે, દરેકની પ્રકૃતિ માને દરેકનો સ્વભાવ અલગ છે, દરેક એ પુદગલના પરમાણુનો જે સ્કંદ છે એનો સ્વભાવ અલગ છે। હવે 2 મિનિટે આપણે સ્વભાવ પણ સમજી લઈએ કે જ્ઞાનાવરણ જે કર્મ કહ્યું એનો સ્વભાવ શું છે, કે વર્તમાનમાં આ જીવને પોતાની પર્યાયમાં, એમ સમજો અહીંયા આપણે શું ચાલે છે એનું આપણને અત્યારે જ્ઞાન છે, પણ એ સિવાય બહારમાં બીજે બધે ક્યાં શું ચાલે છે એનું અત્યારે આપણને જ્ઞાન નથી, એ આપણી પર્યાયની યોગ્યતા। પણ આપણે હવે કર્મ તરફથી સમજવું છે, અહીંયા નૈમિત્તિક ભાવ, નૈમિત્તિક, પણ નિમિત્ત રૂપે આપણને બહાર ક્યાં ક્યાં શું થઈ રહ્યું છે, મુંબઈ વગેરેમાં એનું આપણને જ્ઞાન નથી ક્યાં શું થઈ રહ્યું છે। તો એ નૈમિત્તિકમાં આપણી યોગ્યતા, નિમિત્ત રૂપે આપણે કહીશું જ્ઞાનાવરણ કર્મનો ઉદય, શું કહીશું? જ્ઞાનાવરણ કર્મનો ઉદય। અને થોડું વધારે સમજવા માટે, ભગવાનના જ્ઞાનમાં જણાય કે ના જણાય, સિમંદર ભગવાન મહાવીર ક્ષેત્રમાં છે તો અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, એમના જ્ઞાનમાં જણાય કે ના જણાય? જણાય ને, તો એમને જ્ઞાનાવરણનો ક્ષય છે, જ્ઞાનાવરણ કર્મનો શું થઈ ગયો છે, ક્ષય, જે સવારે બોલ્યા હતા ઘાતી કર્મજીને નાશ કરી પાયો કેવળ, જ્ઞાનાવરણનો ક્ષય છે। એક સરસ વિષય છે આખો કેવલ જ્ઞાન, પર્ટિક્યુલરલી આપણે એની પણ ચર્ચા કરીશું, ઓનલી કેવલ જ્ઞાન। થોડીક લીટીમાં ખાલી કહીએ તો ભગવાનને જણાય તો ભગવાનને આ બાજુ મોઢું કરવું પડે, આપણી બાજુ, હા, અહીંયા આવવું પડે, ન આવવું પડે, છતાં ત્યાંથી જણાય, બરાબર છે? હવે આપણી વાત કરીએ તો આપણે બહાર શું થઈ રહ્યું છે તો અહીંયાથી પણ રોડ ઉપર જોવા જવું પડે કે શું થઈ રહ્યું છે। તો એવી જાતિનો જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, જડ કર્મનો ઉદય। એમ સતત તમારે દ્રષ્ટાંત યાદ કરો કે પેલો મરચાનો સ્વભાવ આવો, ગોળનો સ્વભાવ આવો, મીઠાનો સ્વભાવ આવો, તો જ્ઞાનાવરણ જે જડ કર્મ જે છે એનો સ્વાદ કેવો, તો અહીંયા જીવની અંદર અજ્ઞાન જોવામાં આવે છે, ઔદયિકવાળું અજ્ઞાન, ઔદયિકવાળું, મિથ્યા જ્ઞાન ને ઔદયિકવાળું અજ્ઞાન, એટલું જ્ઞાન નથી, તો સામે જ્ઞાનાવરણનો ઉદય, બરાબર? બીજું એવી રીતે દર્શનાવરણનો ઉદય, જેમાં સામાન્ય ના પ્રતિભાસ વાળી વાત એટલે વિશેષ પ્રતિભા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, પછી ત્રીજો મોહનીય કર્મ. મોહનીય કર્મ ના બે ભેદ આપણે ચોક્કસથી સમજીશું, દર્શન મોહનીય અને ચારિત્ર મોહ. આ જડ કર્મ નો ઉદય દર્શન મોહ અને ચારિત્ર મોહ. તેમાં શું થાય છે, અહીંયા જીવની પર્યાયમાં વિપરીત માન્યતા, ઊંધી માન્યતા કે હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ડાક્ટર છું, એન્જિનિયર છું, સમજાય ને, પરદ્રવ્યની ક્રિયાને અમે કરી શકીએ છીએ, અમે આ બરાબર શરીરને મેન્ટેન કર્યું એટલે આવું રહ્યું છે, ખ્યાલ આવે છે કે નહીં. તો એવી જે ઊંધી માન્યતા જે છે એ જીવની પર્યાય છે, અને આ બાજુ કર્મનો ઉદય જોવામાં આવે તો દર્શનનો કર્મનો ઉદય છે, બરાબર છે ને, દર્શનનો કર્મનો ઉદય. પછી અહીંયા જીવને ક્રોધના પરિણામ થયા, માનના પરિણામ થયા, માયાચારના, લોભના, આશ્ય, રતિ વગેરેના જે પરિણામ થાય એની અંદર ચારિત્ર મોહ નામની જડ કર્મની પ્રકૃતિ ત્યાં નિમિત્ત થાય. એટલે જ્ઞાનાવરણ થઈ ગયું, દર્શનાવરણ થઈ ગયું, મોહનીય થઈ ગયું, ત્રણ થઈ ગયા. અંતરાય કર્મની બે મિનિટ વાત કરી લઈએ. અંતરાય કર્મ બરાબર, અંતરાય કર્મ નામ તો ભેદ છે, દાનાંતરાય, લાભાંતરાય, ભોગંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય. આપણે થોડું એક ભાવ ભાષણ થાય કે જેમ સમજો આપણે નક્કી થયું ને, ભોગ અને ઉપભોગને સમજી લઈએ છીએ. ભોગ એટલે એકવાર ભોગવવામાં આવે ને ભોગ કહેવાય, અને વારંવાર ભોગવવામાં આવે ને શું કહેવાય, ઉપભોગ. સમજાય છે ભાઈ? જયેશભાઈ, અક્ષયભાઈ, તમારા ત્યાં હમણાં આપણે જમ્યા ને, એ ભોગ કહેવાય. એક વખત ખાધું એ બરાબર છે ને, અને મેં જે કપડાં પહેર્યા છે, આ ચશ્મા જે છે, કપડાં છે ને, એ વારંવાર ભોગવીએ છીએ સમીરભાઈ, એ વારંવાર ભોગવીથી શું છે ભાઈ, ઉપભોગ. ભોગ અને ઉપભોગ બરાબર છે ને. હવે જસ્ટ સમજીએ, અંતરાયને સમજવું છે આપણે કે આપણા ઘરે લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે. બે ત્રણ મહિના પહેલાં પ્લાનિંગ કર્યું હોય કે ત્રણ દિવસનો પ્રસંગ છે તો આગળના દિવસે આવું પહેરીશું, સવારે આવું પહેરીશું, સંગીત સંધ્યામાં આવું પહેરીશું, બીજા દિવસે સવારે મામેરું આવે ત્યારે આવું પહેરીશું, સાંજે આવું પહેરીશું, રિસેપ્શનમાં આવું પહેરીશું, બધું આમ નક્કી કર્યું ને. સ્વાધ્યાય નક્કી કરે કે ના કે આ દિવસે આ વાંચીશ, સોમવારે આ વાંચીશ, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ, એવું નક્કી કર્યું હોય છે ને. સ્વાધ્યાય નક્કી કર્યું એમાં પણ અંતરાય નો ઉદય, વરસાદ બહુ આવી જાય, કોઈ મહેમાન આવી જાય, નક્કી તો કર્યું પણ એવો વરસાદ તૂટી પડ્યો તો લાભ ના લઈ શક્યા સ્વાધ્યાય. તો વરસાદ આવ્યો બહિરંગ નિમિત્ત કારણ, અને અસલમાં અંતરંગ નિમિત્ત કારણ આયુ કર્મનો, એ અંતરાય કર્મનો ઉદય. અને એ વખતે જીવની પોતાની ઉપાસનાની લાભ લેવાની યોગ્યતા, ત્રણ વસ્તુ સમજો. એવી રીતે કહ્યું ને, આપણે કપડાં પહેરવાનું નક્કી કર્યું છે, અને જે નક્કી કરીને આગળના દિવસે જ ઘરની અંદરની એક વ્યક્તિનું મરણ થઈ ગયું, એક ઘરની અંદર મરણ થઈ ગયું, દેહ છૂટી ગયો. પછી પ્રસંગ તો લેવો જરૂરી હતો, કેમ કે પછી બધી ફેશન બદલાઈ જાય, છ મહિના પછી લઈએ તો બધું બહારમાં હોય છે ને, કે પ્રસંગ તો ગમે તે લઈ, બધું ડિઝાઇન બદલાઈ જાય, ફેશન બદલે, ગમે તે લઈ લો પછી પ્રસંગ લીધો છે. તો પછી કહે છે કે હવે આ દિવસે આવવાની પહેરા, હવે આવું કહે તો કોણ શું કે, આમ તેમ, સમજો આપણું સ્વાર્થ જગત જે છે ને, લખ્યું છે સુખધારા હોય ન સીરી સબ સ્વાર્થ કે, લૌકિક સજ્જનતા ખાતર કોઈ ના બોલે, કદાચ કોઈના ભાવો એવા હોય પણ મુક્ત રૂપથી જોવામાં આવે, અંદરમાં એવો ભાવ આવી જાય. પાંચ દિવસ એમને કાઢી નાખ્યો હોત તો સારું હતું, સમજે ને, પાંચ દિવસ એમને, મતલબ તમે મર્યા એનો વાંધો નથી, પણ પાંચ દિવસ પછી મર્યા હોત તો, પાંચ દિવસ એમને કાઢી નાખ્યા હોત તો સારું હતું, બોલો હવે. હા, કેમ પાંચ દિવસ પછી કે આમ, એકચ્યુઅલી મને આ બધું પહેરવા ઓઢવામાં બધી તકલીફનું કારણ તમે બની ગયા, અને પાંચ દિવસ પછી તમારો દેહ છૂટ્યો હતો, કોઈ વાંધો નહોતો, એ બતાવે છે કે સ્વાર્થ ના પડે. એનો મતલબ કોઈના પ્રત્યે દ્વેષ કરવાનો કે રાગ કરવાની વાત નથી, સંસારનું સ્વરૂપ સમજવાનું છે. આપણે બીજા પાસે એવી અપેક્ષા ન રાખવી જોઈએ, સમજાય છે, કે વસ્તુનું સ્વરૂપ આવું છે. વીત રાખતા સમતા ભાવને ગ્રહણ કરવાની વાત છે, રાગ દ્વેષ વધારવાની વાત જૈન શાસનમાં ક્યાંય છે જ નહીં, બિલકુલ સ્વરૂપ સમજવાની. કે હવે સમજીએ, આપણે ધ્યાનથી સમજજો કે પાંચ દિવસ પછી દેહ છૂટ્યો તો સારું, એ તને પહેરવા ઓઢવા ના મળ્યું ને, પૂરી વાત સમજો, પહેરવા ઓઢવાનું ખાવા પીવાનું તું વંચિત રહી ગયો ને, તો અહીંયા કહે છે વાસ્તવમાં નિમિત્ત કારણમાં અંતરંગ નિમિત્તથી જોવામાં આવે તો તારો અંતરાય કર્મ. ભોગ અંતરાય ને ઉપભોગ અંતરાય. કાય કર્મ નો ઉદય છે. પેલી વ્યક્તિ નું મરણ થવું ને એ તો બહિરંગ નિમિત્ત કારણ છે, પંકજમાં એ તો બહિરંગ નિમિત્ત કારણ છે. વાસ્તવમાં જોવામાં તો અંતરંગ નિમિત્ત કારણમાં બે ભેદ પાડ્યા તો અંતરાય કર્મ એ અંતરાય કર્મ નો ઉદય ચાલ્યો. અને અંતરાય કર્મ બાંધ્યું કોને? પડોશી ને ના આવ્યું અને તારે આવ્યું. સમજાય છે કે નહીં? બીજાના ઘરે બધા પ્રસંગો હતા તો એમને કોઈ ઉદય ના આવ્યો ને તારે કેમ આવ્યો? તે જોઈને બંધ સમય જીવ ચેપીએ તો તે એવા પૂર્વે એવા પરિણામ કર્યા તેને અંતરાય કર્મ તે બાંધ્યું. અંતરાય અને એ અંતરાય કર્મ શું થયું? એ ઉદયમાં આવ્યું. એટલે કદાચ એ વ્યક્તિનું કહે છે ને કે એના કરતા પાંચ દિવસ પછી દેહ છૂટ્યો હોત તો એવું પણ બને કે એવું બને કે પાંચ દિવસ ભલે દેહ છૂટ્યો પણ તારો આગળના દિવસે હાથ પગ ભાગી જાય, ઘરમાં જ આમ પડી ગયા ને પગે ફ્રેક્ચર થઈ ગયું. ડૉક્ટરે કહ્યું કે ભાઈ એમને પાંચ દિવસ દસ દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. અને બિલકુલ સાચી બનેલી ઘટના છે પંચકલ્યાણકની અમદાવાદના. નક્કી કર્યું કે આમ 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 અને દસ પંચકલ્યાણકના કે દસ લક્ષણના દિવસો હતા તો બધા દિવસ સુધી હોસ્પિટલના જે પેલા કપડાં પહેરાવે ને નક્કી કર્યા હતા કે આ દિવસે આવા કપડાં પહેર્યું છે ને હોસ્પિટલમાં જે ત્યાંથી કપડાં પહેરાવવા એક કપડાં પહેરાવ્યા. સમજાય છે કે નહીં? એટલે મૂળ તો શું થઈ ગયું કે આપણા અંતરાય કર્મનું ઉદય છે. કર્મ કર્મ તો હવે શું કરવું જોઈએ કે અંતરાય કર્મનો ઉદય આવ્યો ને? શ્રીમદ રાજચંદ્રજીની બહુ જ અદ્ભુત એક સુંદર લાઈન છે, અદ્ભુત લાઈન છે, મને ખૂબ પ્રિય છે. ઉદયને અબંધપણે ભોગવાય તો જ ઉત્તમ છે. શું કહે? ઉદયને અબંધપણે ભોગવાય તો જ ઉત્તમ છે. અંતરાય કર્મનો ઉદય આવ્યો, મુનિરાજ ઉપર કેવા કેવા પાપ કર્મના ઉદય આવે છે. સીતાજી ઉપર પણ અંતરાય કર્મનો ઉદય આવ્યો કે ના આવ્યો? પાપ કર્મના ઉદય આવ્યા. પણ જ્ઞાની પુરુષો શું કરે? ઉદયને અબંધપણે ભોગવાય. માથી સગડી મૂકીને તો કોને સગડી મૂકી એમ પણ નથી જોતા, એ તો અંદરમાં જોવે. બહારમાં પેલાય સગડી સળગાવીને શરીરને બાળવા વાળી, અંદરમાં મુનિરાજે શુક્લ ધ્યાનની સગડી સળગાવી, શુક્લ ધ્યાનની અગ્નિ પ્રગટાવી. અને એ કહે છે કે આમે સસરાનું કામ તો પાઘડી પહેરાવવાનું હોય છે ને, મારા સસરાએ તો મને મોક્ષની પાઘડી પહેરી. અંદરમાં શુક્લ ધ્યાનની અગ્નિ પ્રગટાવીને કેવલ જ્ઞાન લઈને મોક્ષમાં ચાલે. આનું નામ છે આર્ટ ઓફ લિવિંગ. બહારમાં આર્ટ ઓફ લિવિંગના કોર્સ ચાલે છે ને, લોકો હજારો રૂપિયા ખર્ચે છે. ખરેખર તો આર્ટ ઓફ લિવિંગના કોર્સ તો આ છે. એ બધાને ભગવાન તરીકે જોવા. ગુરુદેવના શબ્દોમાં કોઈએ વિરોધ કર્યું, કાળા વાવટા દેખાડે, ઝંડા દેખાડે, આમ કર્યું તો ગુરુદેવ ભૂલેલો ભગવાન. અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ. આનું નામ છે આર્ટ. રામચંદ્રજીનો દોષ ન જોયો સીતાજીએ, રામચંદ્રજીનો દોષ ન જોયો. એમને કહ્યું કે આ તો મારા પૂર્વે બાંધેલા કંઈક કર્મ ઉદયમાં આવ્યા છે. અને એમ કહ્યું તો ખાલી એટલું કહ્યું કે આજે કોઈકના કહેવાથી જેમ મને જંગલમાં છોડવાનો પ્રસંગ કર્યો ને તમે, એમ કાલે કોઈ જૈન ધર્મને પણ ખોટું કહે ને. નિયમસારની ગાથા છે, છેલ્લે છેલ્લે કુંદુ કુંદ ભગવાને લખી છે, વળી કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે, તેના સુણી વચનો કરો ન અભક્તિ જીન માર્ગ વિશે. આ સીતાજીએ ગાથા મોકલાવી ત્યાં, વોટ્સએપ કર્યો, સમજાય છે ને, મેસેજ મોકલાવ્યો. હા, શું મેસેજ મોકલાવ્યો રામચંદ્રજીને? કે જેમ લોકના કહેવાથી કોઈ જાતિની પરીક્ષા કર્યા વગર જે તમે આ નિર્ણય લીધો, એમ કાલે લોક તો એમ પણ કહેશે કે આ જૈન ધર્મ જે છે અસત્યાત છે. તો લોકના કહેવાથી ધર્મ ના છે. સમજો ક્યાં લખ્યું? કુંદ કુંદ ભગવાને, વળી કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે, નિંદા કરે ઈર્ષા વડે, જેમ મારી નિંદા કરીને એમ ધર્મની પણ નિંદા કરે, તેના સુણી વચનો કરો ન અભક્તિ જીન માર્ગ વિશે. કોઈના એવા વચનો સુની આ ભગવાન બનવાનો માર્ગ જે છે એના પ્રત્યે તમે અભક્તિ પ્રગટ નહીં કરો. એ કહે છે આ શાસન તો એ શીખવાડે છે, શ્રીમદજીની પંક્તિ કહીને, ઉદયને અબંધપણે ભોગવા. ઉદયમાં આવ્યા, ઉદય અબંધ આવ્યા, ઉદય આવ્યું પણ એ ઉદયમાં ના જોડાયા. અબંધ સ્વભાવી ભગવાન આત્મામાં જોડાય, અસંગ સ્વભાવી અબદ્ધ સ્પષ્ટ ચૌદની ગાથા, અબંધ સ્વભાવી આત્મામાં જોડાઈ ગયા ને, તો એ કર્મ ઉદયમાં આવી ગયા અને એ મોક્ષ માર્ગ વાળી. ઇંગ્લિશ નહીં માનતા મેં કહ્યું ને જૈન શાસનમાં ક્યાંય કોઈના પ્રત્યે રાજદ્વેષ કરવાની વાત નથી પેલાના કારણે પેલાના કારણે પેલાના કારણે કે નહીં ઘરમામના કારણે ઘરમામના કારણે કે તારા પોતાના બાંધેલા કર્મ અને પછી કર્મ ઉપર તું આવ્યો ને કર્મ ઉપર આવ્યો એટલે બહારમાંથી કર્મ ઉપર આવ્યો પછી કહે છે કે જો કર્મ વિચારે કોણ હવે ત્યાંથી પણ તારી દ્રષ્ટિ હટા કર્મ પણ રાગદ્વેષ કરવાનું જરૂર બોલાવ્યા છે કોને કર્મને બોલાવ્યા કોને મેં બોલાવ્યા છે વગર બોલાવે તો આવે ને મેં ભાવો કરીને બોલાવ્યા બરાબર છે કે નહીં એટલે પહેલાં બહારથી હટાવ્યા પછી કર્મ ઉપર લાવ્યા પછી એમ કહ્યું કે કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાય તો ભૂલ શું છે કે મારી પર્યાયની અંદર આ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો જે જન્મ થાય છે ઊંધી માન્યતા એ મારો અપરાધ તો મારે આ અપરાધ ટાળવાનો છે તો બહારમાં નો કર્મની સામે નહીં જોવાનું બરાબર છે ને નો કર્મની સામે નહીં જોવાનું બહારમાં કોઈ વ્યક્તિના કારણે મને તકલીફ પડી છોડો નો કર્મ અંદરમાં આવ્યા તો આ અંતરાય કર્મ તો કે એની સામે નહીં દ્રવ્ય કર્મ સામે નહીં નો કર્મ સામે નહીં દ્રવ્ય કર્મ સામે નહીં હવે કહે છે કે આ તારી પર્યાયમાં મિથ્યા તો રાગ દ્વેષના કારણે દુઃખી છે એના કારણે દુઃખી છે એ આવી ગયું ભાવ કર્મ હવે પછી કહે છે કે આના કારણે દુઃખી છે ને પણ કહે છે કે હવે કહે છે મારે હવે દુઃખ મટાડવું છે તો શું કરવાનું એ ચિંતા નહીં કર જે વખતે પર્યાયમાં મિથ્યા દર્શન રાગ દ્વેષ છે ને એ જ વખતે અંદરમાં તારો દ્રવ્ય સ્વભાવ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય એ તો જ્ઞાયક છે એ પ્રમત અપ્રમત એ રાગ દ્વેષ રૂપે થયો નથી એ તો શુદ્ધ બુદ્ધ છે તો કહે છે કે હવે તું એની શરણમાં ચાલ્યો છે નો કર્મ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનું શરણ છોડીને કોના શરણમાં ચાલ્યો જા આ જે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માના શરણમાં ચાલ્યો જા ને આ મોહ રાગ દ્વેષ ત્યાં ઉભા નહીં રહે નહીં રહે અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં ઉભા રહે નહીં ઉભા રહે ને અહીંયા ભાવ કર્મ ખતમ થઈ ગયા તો નવા કર્મ નહીં બંધાય દ્રવ્ય કર્મ નો કર્મ રહિત દશા થઈ જશે એટલે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ ત્રણે નીકળી ગયા ને તો સિદ્ધ ભગવાન એટલા માટે કહી દીધા પર્યાયની અંદર ત્રણ કર્મથી રહિત થઈ ગયા ને છડાલામાં લખ્યું જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા દેહે નિકલ અમલ પરમાત્મ ભોગે શરમય અનંતા સમયસારનો પહેલો કલશ નમઃ સમયસારાય સમયસાર માને શુદ્ધાત્મા અને શુદ્ધાત્મા કેવો કારણ પરમાત્માની વાત હો પહેલા શુદ્ધાત્મા કેવો કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ વગરનો બરાબર છે ને એ હવે એનું શરણ લીધું ને તો પર્યાયની અંદર પણ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ નીકળી એ સિદ્ધ ભગવાનની સ્તુતિ સિદ્ધ ભગવાન જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ ત્રણ પ્રકારના કર્મમલ જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા એ પર્યાયની અંદર હતા પ્રાપ્તની પ્રાપ્તિ દેહે નિકલ અમલ પરમાત્મ ભોગે શર્મ અનંતા ભોગે અનંત આનંદને અનંત કાલ સુધી ભોગે આ છે જૈન શાસન આટલે સુધી થયું ને આપણે જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અને અંત બરાબર થાય કે નહીં એટલે વાત આપણી આવી કે કોઈની બીજાની સામે જોવાનું ક્યાંય છે નહીં જે લખીને અપને કો આપ ભૂલ કર હેરાન હો ગયા વારંવાર કહીને પડે અપને કો આપ ભૂલ કર હેરાન જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય પછી આવી ગયું આયુ કર્મ એટલે આપણે જ્યાં એનું આપણે એક અલગથી પ્રકરણ લઈશું પછી જ્યાં સુધી આપણે અહીંયા રહેવાનું થયું છે ને ત્યાં સુધી બહારમાં એક આયુ નામના કર્મનો ઉદય છે મનુષ્ય આયુ કર્મ છે પછી નામ નામનું કર્મ જે આપણા શરીરની રચના જે જોવામાં આવે છે કાળું ધોળું ચીકણું હોય લૂકું હોય અવાજ સારો હોય ખરાબ હોય આંખો આમ હોય પ્રોપર જગ્યાએ બધા શરીરના અવયવો હોય હાડકાની રચના શરીરના આકારની રચના અંગો પાંગ સમજાય છે કે નહીં તો એ બધી જે રચના છે એમાં નિમિત્ત કારણ નામ કર્મ છે નામ કર્મથી મળે છે આ શરીરની રચના એક પણ એક વિષય છે બધા આને બરાબર રાખવા માટે નામ કર્મના ઉદયથી શરીરનો રંગ વગેરે મળે છે ને એટલે શરીરના રંગ પાછળ આટલો બધો ટાઈમ ના છે ને શરીરના રંગ રૂપ પાછળ આવો મનુષ્ય પર્યાય ના વેડતી દે ગુરુદેવના શબ્દોમાં મડદાના શણગાર અને જેના શણગાર કરે એને ખબર ના પડે જેના શણગાર કરે એને તો ખબર ના પડે અને જેને ખબર પડે છે એનો શણગાર કેવી રીતના એની એ ખબર નથી આવે શું કહ્યું જેને ખબર પડે છે ને એટલે જ્ઞાન વાળું તત્વ એનો શણગાર કેવી રીતે થાય, શણગાર કેવી રીતે થાય? આ બધું પીલા ટપકા કરવાથી સંકિત સે કબ નિજયા તમ કામ શૃંગાર કરોગે સંયમ કી તરણી લે ભવ જલ કબ પાર કરોગે સુનચેતન પ્રાણી ક્યો સીખ ન માની. શું કહે છે ભાઈ તેના વડે શૃંગાર? સંકિત સે કબ નિજયા તમ કા શૃંગાર કરોગે. આત્માનો શૃંગાર તેના વડે થાય અને સાચો શૃંગાર છે. નિર્વિકલ્પ અનુભવ, નિર્વિકલ્પ અનુભવ સે હી જિસને નિજ કો શૃંગારા હૈ. નિર્વિકલ્પ અનુભવ, નિર્વિકલ્પ અનુભવ સે હી જિસને નિજ કો શૃંગારા હૈ. દિગંબર વેશ ન્યારા હૈ નિર્ગ્રંથો કા માર્ગ, હમકો પ્રાણો સે ભી પ્યારા હૈ. કે નહીં સેના વડે? નિર્વિકલ્પ અનુભવ એનાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વડે આત્માનો શૃંગાર. આયુ કર્મ, નામ કર્મ, પછી ગોત્ર કર્મ, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, તો આ કર્મ નામનો એક ઉદય છે, બરાબર છે ને? અને વેદનીયમાં સાતા વેદનીય હતા, બહારમાં બધી અનુકૂળતા મળવી તો સાતા વેદનીય કર્મ, નરકની અંદર પ્રતિકૂળતાઓ તો આપણે શું કહીએ છીએ નરકમાં તેનો ઉદય, અસાતાનો, દેવોને સાતાનો. તો પહેલી વાત અહીંયા એ કહેવા માંગે છે કે આવા આઠ પ્રકારના કર્મ છે જેને સંક્ષિપ્તમાં સમજ્યા આપણે, કેમ કે આપણે શું સમજવું છે આપણે એનો બેઝિક તો ક્લિયર થઈ જાય ને. આઠ પ્રકારના આવા કર્મ છે. હવે અહીંયા જીવ જેવો ભાવ કરે છે, જેવો ભાવ કરે એ તરત જ આ લોકાકાશમાં આ બધી જે કારમાણ વર્ગણાઓ હોય છે આ ભાવનું નિમિત્ત પામી અને તરત જ આયુ કર્મને હમણાં બાજુમાં આમ કહી દઈએ, સાત કર્મ જે છે તરત જીવની સાથે આવીને બંધ, આવીને તરત બંધાઈ જાય જેવા ભાવ કરે. હવે એ જે નામ બોલ્યા ને, આઠ નામ બોલ્યા ને પ્રકૃતિ કહેવાય. એને શું કહેવાય સમીરભાઈ? પ્રકૃતિ. આપણે ચાર નામ શીખવાના છે અત્યારે, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાવ, બરાબર? આવીને બંધાઈ ગયા અલગ અલગ, એ થઈ ગઈ પ્રકૃતિ. થઈ એનું નેચર અલગ અલગ છે દરેક, આપણે સમજ્યા પ્રકૃતિ નેચર સમજ્યા, એકનું નેચર આવો, બીજાનું આવો, ત્રીજાનું આવો, ચોથાનું આવો, નેચર થઈ ગયું, પ્રકૃતિ થઈ ગયું. બીજા નંબરમાં છે પ્રદેશ. પ્રદેશ એટલે અહીંયા આ આત્માના અસંખ્ય પ્રદેશવાળી વાત છે, એની પ્રદેશત્વ ગુણના કારણે આકાર હોય એની પણ વાત નથી. અહીંયા પ્રદેશ એટલે જે આ પુદગલના કર્મ આવ્યા ને એમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે, પરમાણુઓની સંખ્યા એને પ્રદેશ કહેવાય, એને પ્રદેશ કહેવાય. જેમ જ્ઞાનાવરણનો લોટ, બધો લોટ આવ્યો ને એક સાથે, તો જ્ઞાનાવરણના જે એક આવ્યો તો એ જે છે સ્કંદ જે છે એની અંદર કેટલા પરમાણુઓની સંખ્યા, કેમ કે પરમાણુની સ્કંદ બને છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુ, નામ, ગોત્ર અને વિધિ, તો એ જે કારમાણ વર્ગના આઠ કર્મ રૂપેનું જે બાયફર્કેશન થયું એમાં દરેક કર્મના ભાગમાં કેટલા પરમાણુઓ આવ્યા, કેટલા પરમાણુ, એને શું કહેવાય? પ્રદેશ. શું કહેવાય એને? ભૂલીશું સાથે, એને શું કહેવાય? પ્રદેશ કહેવાય, બરાબર છે કે નહીં? પરમાણુઓની સંખ્યા એને પ્રદેશ કહેવાય. અને એની અંદર પણ એક સામાન્ય નિયમ છે, વેદનીય ક્રમના ભાગમાં સૌથી વધારે પરમાણુ અને આયુ ક્રમના ભાગમાં સૌથી ઓછા પરમાણુ. આ બધું કોણ ધ્યાન રાખતું છે ઇન્દ્રવદનભાઈ? ભૂલમાં આમથી આમ થઈ જાય તો સહેજ ઓટોમેટિક આવે આવે. અને આઠ પ્રકારનો અલગ અલગ એના જે કોટા છે એની અંદર અલગ અલગ વિભાગ. મસાલાના ડબ્બાને યાદ કરી લો ફરી, કે છે આઠ વસ્તુઓ, એમાં મરચું વધારે છે, સમજાય છે કે નહીં? પછી સમજો મરચું પોણા ભાગનું છે, મીઠું વધારે જોઈએ તો આખી ડબ્બી ભરેલી છે, પછી હળદર છે પા ભાગની છે, જીરું વળી આટલા ભાગનું છે, तो एक प्रकृति थी गई और दरेक में परमाणु शू थी गई संख्या थी गई ने परमाणु संख्या प्रकृति प्रदेश बराबर से ने हम तीजा नंबर में बाइफर्केशन थी गयु आ प्रमाण को भाग में के प्रकृति प्रदेश हम तीजा नंबर में स्थिति स्थिति કેટલો ટાઈમ આવ્યા પછી કેટલો ટાઈમ રોકાય સ્થિતિ કેટલો ટાઈમ દરેક કર્મ આવે છે જીવની સાથે બંધાય પછી એના બધા માપ છે કોઈ 20 કોડા કોડી સાગર કોઈ 10 કોડા કોડી સાગર કોઈ 15 કોડા કોડી સાગર કોઈ 30 કોડા કોડી સાગર આયુકર્મને બાદ કરો આયુકર્મ વધારેમાં વધારે 33 સાગર છે બાકી તો બધા કોડા કોડી સાગરોમાં છે અને મિથ્યા દ્રષ્ટિ જીવને તો એ અંતઃ કોડા કોડીથી ઉપર બધા બંધ થતા હોય છે પ્રાયોગિક લબ્ધિમાં આવે એ વખતે અંતઃ કોડાકોડી અંદર આવે છે બાકી તો મુખ્ય રૂપથી જોવામાં આવે તેને કોડાકોડી સાગરોના બંધ જોવામાં આવે છે એક વાત સાથે કહીએ આપણે જરાક કે આપણે એમ સમજીએ છીએ ઘણા તેમ કે છે આ ભાવનું આ ભાવમાં જ બધું જોવા મળે છે ને આ ભાવ આ ફૂટ ઉપર તો જુઓ આ ભાવનું આ ભાવમાં જ ઉદય તો ઘણા બધા દ્રષ્ટાંતો આપણે એમાં નથી કરતા કોઈ કહે છે કયા ભાવનું આ ભાવમાં ઉદયમાં આવે તો એ વાત અધૂરી શક્ય છે પૂરી શક્ય નથી અત્યારે આપણને જે બધા સંયોગો જે જોવામાં આવે છે ને આ ભાવનું પણ હોઈ શકે બાંધેલા પરિણામોનું ફળ ગયા ભાવનું પણ હોઈ શકે અને આગળના કેટલાય ભાવો પહેલા બાંધેલા જે પરિણામ એનું પણ ફળ કેમ એનું કારણ છે લોજિક છે એનું કેમ કે ચંદ્રને કહ્યું સાતા વેદની 15 કોડા કોડી સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ અને અસાતા વેદની 30 કોડા કોડી સાગર કહી 30 કોડા કોડી સાગર અને આયુક્રમ તો મેક્સિમમ 33 સાગર જ છે મેક્સિમમ 33 સાગર 33 સાગર પછી તો તમારું નવું શરીર મળી જાય છે અને પેલું બાંધ્યું છે તમે એમ કહ્યું ને 15 કોડાકોડી સાગર બાંધ્યું છે 30 કોડાકોડી સાગર બાંધ્યું છે હવે 30 કોડાકોડી સાગર બાંધ્યું છે ને હવે એની અંદર સમજો અપકર્ષણ વગેરે તમે ગણતરી ના કરો તો પછી એ સમય દરમિયાનમાં જીવ કેટલા ભાવ કરી લેશે કેટલાય ભાવ કરી લેશે ને એટલે એવું જરૂરી નથી આ ભાવનું આ ભાવમાં જો હોય ગયા ભાવનું જો હોય આગળના કેટલાય ભાવનું પણ અત્યારે ઉદય ઓનલી અને ઓનલી માત્ર આયુક્રમમાં એવો નિયમ છે કે આયુક્રમ આગળના એક જ ભાવનું બને એના પછીનું ના બને આયુક્રમનો આ નિયમ છે એમ જેમ અત્યારે આપણે છીએ ને હજુ સમજો આયુ નથી બંધાયું તો પછી સમજો કે બંધાયું તો હવે દેવાયું બંધાયું પછી દેવાયું પછી દેવાયું પછી કયું બંધાશે એ અત્યારે બાંધી શકીએ આપણે દેવાયુ પછી કયું બંધાશે આપણે અત્યારે ના બાંધી શકીએ ભગવાનના જ્ઞાનમાં જણાય વાત અલગ છે પણ આપણને અત્યારે બંધાશે તો આગળનું એક જ બંધ પણ આ દેવાયુ પણ પછી એના પછી આગળના બીજા ભાવોમાં કેવા પ્રકારના સંયોગો મળે સાતા અસાતા વગેરે એ આપણે લાંબી સ્થિતિ બંધાય છે કહીને 15 કોડા કોડી સાગર 30 કોડા કોડી સાગર એમાં છે જ્ઞાનાવરણની 30 કોડા કોડી સાગર નામ ગોત્રની 20 કોડા કોડી સાગર એ બંધાય છે બરાબર છે આટલે સુધી સ્થિતિની વાત થોડી આપણે ટચ કરી સ્થિતિ સ્થિતિ એ મસાલાના ડબ્બાને યાદ કરો ફરી સ્થિતિમાં એ મીઠું જલ્દી ખલાસ થઈ ગયું સ્થિતિ જલ્દી મરચું થોડું વધારે ચાલ્યું પેલું 7 દિવસમાં પૂરું થયું પેલું 3 દિવસમાં પૂરું થઈ ગયું પેલું 2 દિવસમાં પેલું સવારે કાઢ્યું સાંજે પૂરું થઈ ગયું એની શું થઈ ગઈ સ્થિતિ 3 થઈ ગયા પેલું શું થયું બોલો પ્રકૃતિ બીજું પ્રદેશ ત્રીજું સ્થિતિ હવે ચોથું આવ્યું અનુભાગ અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ ફળ આપવાની શક્તિ હવે આ જે કર્મ બાંધ્યા ને એની સ્થિતિ પૂરી થાય પડેલો છે સત્તામાં અને એની સ્થિતિ ટાઈમ પૂરો થાય પછી જેમ રસીદ બેંકની પાકે ને 5 વર્ષ માટે મૂક્યા હતા તો 5 વર્ષ સ્થિતિ થઈ અને 5 વર્ષમાં પાકીને આવ્યા એ ફળ આવ્યું એમ ફળ આવ્યું સમજાય છે કે નહીં એમ આ બાંધેલા કર્મ પ્રકૃતિ પ્રદેશ સ્થિતિને પછી એનું શું થાય છે ફળ અનુભાગ એટલે દરેક સમયે દરેક સમયે આપણને બાંધેલા કર્મ ઉદયમાં આવે છે દરેક સમયે ઉદયમાં આવે છે અને ઉદયમાં આવેલા જે કર્મોનો જે સમૂહ નિષેક કહેવામાં આવે એ ફળ આપે છે ત્યાં કર્મના ઉદયનું ફળ કર્મમાં જોવામાં આવે છે એને થયું અનુભાગ કહેવામાં આવે છે અને જેને જોઈને આપણે મસાલાનો ડબ્બો ફરી મરચાનો અનુભાગ કેવો હોય તીખો સમજાય છે કે ને એ તીખો પછી પેલાનો ખાટો એમ તો પ્રકૃતિથી પણ સમજ્યા એને અનુભાગથી પણ મરચું જ્યારે આમ ચડી જાય ને આમ મસાલામાં બરાબર કાચ્યું નહીં પણ પછી એને પેલા દાળમાં નાખો એને ગરમ કરવામાં આવે અને પછી એનો જે ટેસ્ટ આવે મરચું જે હા પછી જે કંઈ પણ ખાટ્યું પણ નાખ્યું હોય થોડો ટાઈમ અંદર રહે તો ખટાશ પકડાય એ શું થઈ ગયો એનો અનુભાગ એ શું થઈ ગયો એનો અનુભાગ ગોળ એમને એમ નાખ્યું પણ થોડો ટાઈમ ઓગળવો તો જોઈએ ને અનુભાગ એને ફળ આપવાની શક્તિ કહેવાય એટલે જીવ એક પરિણામ કરે છે અને આ કહે છે કે આવીને કર્મ બંધાય પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને અનુભાગ આવી રીતે બંધાય છે. બરાબર છે ને? હવે ટોડરમલજી સાહેબ શું કહેવું છે જો આપણે મોક્ષમાં પ્રકાશકમાં જોઈએ. હવે આપણને થોડુંક સમજવું સરળ પણ થઈ જશે, ખ્યાલ પણ આવી જશે. પંડિતજી બહુ સરસ દ્રષ્ટાંત આપીને વાત સમજાવી પણ જોઈએ. પ્રશ્ન વાંચી લઈએ છીએ આપણે. ઉદગલ પરમાણુ તો જડ છે, તેમને કંઈ જ્ઞાન નથી, તો તેઓ યથા યોગ્ય પ્રકૃતિ રૂપ થઈ કેવી રીતે પરિણમે છે? હવે હું સાથે એક્ઝામ્પલ આપ્યું છે ને, એમાં તમારે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ ઘટિત કરવાનું છે, પછી સિદ્ધાંતમાં તો આવશે. પણ અમને શું, આપણે એટલા માટે કે પંડિતજી પ્રત્યે આપણને એક બહુમાનનો ભાવ આવશે. બહુમાનનો ભાવ તો ઘણી વાર કહું છું કે આના દરેક પેજની અંદર જેમ આપણી લગ્નની પત્રિકા હોય ને, લગ્નની કંકોત્રી પત્રિકા, એની અંદર જેનું લગ્ન હોય ને, તો ચાર પેજની લગ્નની પત્રિકા હોય ને, તો આમ અંદર મેટર લખ્યો ને, પણ એના બેકગ્રાઉન્ડની અંદર એનો પેલો ફોટો પણ દેખાય, એવું કંઈક છાપે છે ને બેકગ્રાઉન્ડ, કે શું કહેવાય, એની અંદર દેખાય. પાછું આમ બીજા પેજ ઉપર પણ એનો ફોટો દેખાય બીજા, એમ ખરેખર તો આપણને આમાં દરેક પેજ ઉપર ટોડરમલજી સાહેબ દેખાય, દરેક પેજમાં બેકગ્રાઉન્ડમાં ટોડરમલજી. આમાં કુંદુકુંદ આચાર્ય, આમાં અમરચંદ આચાર્ય, આમાં પદ્મપ્રભુ મલધારી દેવ દેખાવા જોઈએ દરેક પેજ ઉપર. ગુરુદેવશ્રી એમને એમ નહોતા બોલતા, અમૃતચંદ્ર આચાર્ય દેવે પંચમ કાળમાં અમૃત વર્તા, એમને દરેક પેજ ઉપર અમૃતચંદ્ર આચાર્ય કુમકુંદ આચાર્ય દેખાતા. અને ક્યારે દેખાશે? આપણે આત્માના કલ્યાણ અર્થે ગંભીરતાથી એક એક પંક્તિનો આપણે સ્વાધ્યાય કરીશું ને, ત્યારે આપણને દેખાશે. અને વધારે તો વધારે શું વાત કરીએ, ટોડરમલજી સાહેબના જ્ઞાનના ક્ષયોક્ષમની તો વધારે શું વાત કરીએ, જે સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા નથી છે. પણ એમને એમ લાગ્યું વર્તમાન કાળમાં ઓછા ક્ષયક્ષમ વાળા જીવો છે, અને એ જીવો પણ પોતાના આત્માનું કામ કરે, રત્નત્રયની પ્રાપ્તિ કરે, એમને એવો ભાવ થયો ને, એટલા માટે સરળ સુબોધ ભાષામાં મોક્ષમાં તથા સિદ્ધાંત આપણા માટે. એના માટે એક્ઝામ્પલ પણ આપું છું. મામાના ઘરેથી આપણા ત્યાં કપડાં આવ્યા હોય, મામાએ મોકલાવ્યા હોય ને કપડાં, ત્રણ ચાર જોડ મોકલાવ્યા હોય, તો પછી આપણે સમીરભાઈ કોઈને આપી દઈશું કે આપણે પહેરીશું ને, અને હર્ષથી કહે મામાએ મોકલાવ્યા છે, મામાએ મોકલાવ્યા. આપણે ટોડરમલજી સાહેબને જઈને મળવાનું અક્ષય થયા, અને કહ્યું પંડિતજી સાહેબ તમારો પેલો નવમો અધિકાર જરા પૂરો કરો ને, જરા પૂરો કરો, અમને સંભળાવો. અમે તો સાંભળવા માટે, અમે સાંભળવા ગુરુદેવશ્રીને જઈને મળવાનું કહેવાનું કે જ્યારે આપ વ્યાખ્યાન કરતા હતા એ વખતે એમને રુચિ ઓછી હતી, અથવા તમને બહુ ખ્યાલ નહોતો હતો, સમયસાર સિદ્ધિ ઉપરના જે 19 વાર કર્યા છે, 20મી વાર અમે પ્રવચન સાંભળવા માટે, અમે તો એના માટે આવ્યા છીએ આપને અમને વ્યાખ્યાન સાંભળવા. એવી જાતિનો અંદરમાં જ્ઞાની પુરુષો પ્રત્યે એવો અંદરમાં તેવો ભક્તિભાવ આવવો જોઈએ. અને આપણી ભાવના એવી હશે ને, એટલે ભૂંડ નોળિયો સિંહ અને વાંદરો એમને એવી ભાવના કરીને, તો એ કહે છે કે વજ્રજંગ અને શ્રીમતીની સાથે ને સાથે છેક સુધી ચાલે ને મોક્ષમાં ગયા કે ન ગયા, તો તારી એવી ભક્તિ ભાવના હશે ને, તો તને કોણ રોકવા વાળું છે? એક વખતે તારી ભાવના એવી ઉજ્જવલ તો કર તું. શ્રીમદજી લખ્યું ને, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવલ ભાવના તો કર તું, ભાવના ભવ નાશીની છે ને ભાવના ભવ વર્ધિની છે. એટલે તંદુલ મચ્છે ખોટી ભાવના કરી, કાનમાં બેઠો હતો ને, અને પેલો મોટો મગરમચ્છ હતો એના મોઢામાં પેલા માછલા આવતા હતા, બેઠામાં બેઠા વિચાર કર્યો કે હું આવું તો એકેને ના છોડું, ખોટી ભાવના કરીને સાતમી નરકમાં આવે. અને સારી ભાવના કરવા વાળા ને એવા ફળ મળે છે. જો શું કહ્યું છે, જો ઉત્તર છે પંડિત શું કે, જો દ્રષ્ટાંત આપ્યું છે, આપણે ચાર જવાબ આપવાના છે, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ ને અનુભવ. સાંભળજો ઉત્તર, જેમ ભૂખ લાગતા મુખ દ્વાર વડે, કેવું છે લખ્યું, ભૂખ લાગતા મુખ દ્વાર વડે ગ્રહણ કરેલો ભોજન રૂપ પુદગલ પિંડ, ભોજન રૂપ પુદગલ પિંડ માસ શુક્ર અને રુધિર આદિ ધાતુ રૂપ પરિણમે છે. હવે આમાં આપણે શું લગાવ્યું છે બોલો, ઓડિયો લીધો બરાબર છે ને? હવે આ પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ, આ મા શુક્ર રુધિર આ પ્રમાણે એનું જે બાયફર્કેશન અંદર જઈને થયું છે, એમાં લઈ જઈશું આપણે એને પ્રકૃતિમાં. એને અલગ અલગ વિભાજન થયું, જ્ઞાનાવરણ દર્શનાવરણ લીધો તો એક કોળિયો બરાબર છે ને, એમ અહીંયા એક ભાવ કર્યો, જીવે એક ભાવ કર્યો ને આઠ પ્રકારના કર્મ આવી ગયા, સાત અથવા આઠ. એવી રીતે અહીંયા મોઢા વડે એક કોળિયો લીધો અને અંદરમાં જઈને રુધિર, શુક્ર, હાડકા, સ્નાયુ, મજ્જા એ રૂપે શું થઈ ગયું, ત્યાં ટ્રાન્સફર થઈ ગયું. પરિણામે છે પ્રકૃતિ સાથે પંડિતજી એટલા માટે કહીએ છીએ કે આપણને સ્વાધ્યાય કરવાની પદ્ધતિ પણ ખ્યાલ આવે. પંડિતજી એક એક લાઇન મૂકે છે ને તો સિદ્ધાંતની સાથે એનું કોરિલેટેડ કેટલી વાત છે આ જોઈશું, આપણે ખ્યાલ આવશે. શુક્ર અને રુધિરાદિ ધાતુરૂપ પરિણામે છે એ ભોજનના પરમાણુઓમાં, ભોજનના પરમાણુઓમાં યથા યોગ્ય કોઈ ધાતુરૂપ થોડા વા કોઈ ધાતુરૂપ ઘણા પરમાણુઓ હોય. થઈ ગયું ને, કોઈ ધાતુ સપ્ત ધાતુ લઈ લીધી, પેલા સાત કર્મ, એવી રીતે સપ્ત ધાતુરૂપ પરિણમન થાય છે. એમાં પંડિતજીનું કહેવું છે કોઈ ધાતુરૂપ હાડકા રૂપે થોડા, મજ્જા રૂપે વધારે, શુક્ર રૂપે થોડા, રુધિર રૂપે વધારે, થોડા ઘણા પરમાણુઓનો થાય છે. આ કોની સાથે લઈશું આપણે, કોની સાથે, પ્રદેશ, પ્રદેશ, પ્રકૃતિ, પ્રદેશ. જે પેલા કર્મ આવ્યા એના જ્ઞાનાવરણમાં આટલા પરમાણુ, દર્શનાવરણમાં આટલા, મોહનીયમાં આટલા, અંતરાયમાં આટલા, એમ ભોજનનો ગ્રાસ લીધો તો એના રુધિર શુક્ર વગેરે ટ્રાન્સફર થયું, એમાં રુધિરના ભાગમાં આટલા પરમાણુ આવ્યા, શુક્રના ભાગમાં આટલા આવ્યા, સ્નાયુના ભાગમાં આટલા આવ્યા, મજ્જાના ભાગમાં આટલા આવ્યા, એ થઈ ગયું પ્રદેશની સાથે પંડિતજીને બતાવવું છે. બરાબર, બાકી કેટલા રહ્યા હવે, કયા, સ્થિતિ અને અણુ. જુઓ, તેમાં પણ કોઈ પરમાણુઓનો સંબંધ ઘણા કાળ સુધી તથા કોઈનો કાળ થોડા કાળ સુધી રહે છે કે નહીં, થોડો અંદર ગયા અને કોઈ પરમાણુઓ ઘણા કાળ સુધી, કોઈ પરમાણુઓ થોડા કાળ સુધી, એમ આવીને બંધાયેલા કર્મ જે છે કોઈ થોડો સમય સુધી જીવની સાથે, કોઈ વધારે સમય સુધી રહે છે. આ શું થઈ ગયું આપણું, સ્થિતિ. હવે બાકી શું રહ્યું, અનુભાગ. તો શું કહે છે, જુઓ, થોડા કાળ વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે. અંદર ગયા ને કોઈ ઘણી શક્તિ, કોઈ ઓછી શક્તિ, અંદરમાં થોડુંક ખાટું ગયું ને એસિડિટી એવી ઉત્પન્ન કરી નાખી કે હા બહુ તકલીફ થઈ ગઈ, અલ્સર થઈ ગયું એમાંથી, તો ઘણી શક્તિ ધરાવે છે. અંદર જઈને સ્ટોન થઈ ગયો, કિડનીમાં નાનો સ્ટોન થઈ ગયો ને, પરમાણુ ઓછા, પરમાણુઓ સ્ટોનના ઓછા પણ અનુભાગ વધારે, એટલે પરમાણુની વેલ્યુ નથી, પરમાણુની વેલ્યુ નથી, વેલ્યુ છે એની જે અનુભાગની. એક નાનો સ્ટોન છે પણ એક કહે ને કે ભાઈ મને ગમે તે કરો, મારાથી નથી દેવાતું, નથી દેવાતું. અને કોઈને સમજે અહીંયા રસોડી નીકળેલી છે આવડી મોટી હોય ને, સ્ટોન કરતાં તો એમાં પરમાણુઓ વધારે છે, પરમાણુઓ, પણ એ રસોડી નીકળી છે તો કે મને પડ્યું છે, પડ્યું છે, પડ્યું છે, મને 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 કંઈ નડતું નથી, સમજાય છે ને. એટલે પ્રદેશ એટલે પરમાણુઓ વધારે ઓછા સાથે કોઈ રિલેટેડ નથી, રિલેટેડ છે એની વાત છે, અનુભાગ ફળ આપવાની વાત. બરાબર છે કે નહીં, જુઓ ચાર વસ્તુ થઈ ગઈ આપણી પાસે, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ. વળી એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે. હવે એમ થવામાં કાંઈ ભોજન રૂપ પુદગલ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરિણમું. એ ભોજનનો જે પુદગલ પિંડને ખબર છે કે અંદર જઈને જો ભાઈ મારે અંદર જઈને લડે કે તમે રુધિરની જગ્યાએ તમે મજ્જામાં કેમ થઈ ગયા, તમે હાડકામાં, કે કાંઈ ખબર નથી. ઓટોમેટિક એ બધું એ અંદર એનું વિભાજન થતું જોવામાં આવે છે. એ પિંડને જ્ઞાન નથી, મારે આટલો ટાઈમ રહેવાનું, મારે આવું ફળ આપવાનું, મારે આવું ફળ આપવાનું, મારે લીવરમાં નુકસાન કરવાનું, મારે જઠરમાં નુકસાન, તું અહીંયા નુકસાન કર, તું અહીંયા નુકસાન કર, તું અહીંયા ફાયદો કર, હું અહીંયા ફાયદો કરું, એવું બધું છે ત્યાં, કાંઈ જ્ઞાન નથી ત્યાં ગાડી. જુઓ, હવે એમ થવામાં કાંઈ ભોજનરૂપ પુદગલ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરિણમું, તથા અન્ય પણ કોઈ પરિણામ આવનારો નથી. કેટલી સરસ વાત કરી, આ ઈશ્વર કર્તૃત્વનો પણ નિષેધ કરી દીધો, એને પણ જ્ઞાન નથી. અને કોઈ એમ કહે કે જીતની ચાવી ભરી રામને ઉતના ચલે ખિલોના, અથવા તો હરિની ઈચ્છા વિના પાંદડું પણ, હરિના ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી, એટલે અંદર જે બધું થાય છે ને એ બધું ભગવાનના હાથમાં છે કે એવું નથી. ઘણા એમ કહે છે કે જુઓ ભાઈ, આપણું ધાર્યું નથી થતું, ધણીનું ધાર્યું થાય છે. ધણી એટલે સમજી ગયા ને, આપણું ધણીનું ધાર્યું એટલે ભગવાને જે ભગવાનનું ધાર્યું, અરે ભગવાન એવું નથી ધારતા. ભગવાનના જ્ઞાનમાં જણા એ વાત અલગ છે. એટલે પંડિતજીને ચોખવટ કરવી પડી કે એને તો જ્ઞાન નથી ભોજનના પિંડને, પણ અન્ય કોઈ પણ એનો પરિણામ આવનારો नपि स्वयमेव एवा प्रकारे परिणमन थाय। बराबर छे कि नहीं? भोजन रूप पुद्गल पिंड ने तो ज्ञान नहीं कि हूँ आम परिणम तथा अन्य पण कोई भोजन रूप पुद्गल पिंड ने तो हाँ तथा अन्य पण कोई परिणमावनारो नहीं परंतु एवोज निमित्त नैमित्तिक भाव बनी रह्यो छे। एवोज निमित्त नैमित्तिक भाव बनी रह्यो छे। अने आ दृष्टा ने थोड़ी बीजी रीते पण साथे समझिए के तमे जेवु खादु हशे ने अन्नेवा अन्नेवा ओळकार कहीए छे निमित्त नैमित्त તમે કીધું છે ડૉક્ટરે કે તમારે બિલકુલ ખાટું તીખું તમારે નહીં ખાવાનું, તો એ તમે ખાઓ એની પણ મને હવે જોઈને મન થઈ ગયું છે ખાવાનું, હા મન થઈ ગયું છે ખાવાનું, તો અંદર જશે તો પછી બધી તકલીફો ઉત્પન્ન થશે ત્યાં આગળ, અને તમે શુદ્ધ સાત્વિક એ પ્રમાણે ખાધું હશે તો અંદર જશે તો તકલીફ નહીં થાય, સીધી વાત ને? એમ જેમ ભોજનમાં ના કીધું હોય ને એવું ખાઓ તો તકલીફ, અને કીધું એ પ્રમાણે ખાઓ તો તકલીફ નહીં, એમ ભગવાનના શાસનમાં કહ્યું છે કે તમે આ પ્રમાણેનું આચરણ કરો, અંદરમાં સ્વરૂપમાં આચરણ કરો તો કોઈ તકલીફ નથી, અને બહારની અંદર જવા નાખો છો ને તો પછી કર્મ એવા બંધાય છે ને, જેમ પેલું કે મને એસિડિટી થાય એમ મારા ભાગમાં નરક કેમ આવ્યું, મારા ભાગમાં એકેન્દ્રીયની પર્યાય કેમ આવી, બે ઇન્દ્રિયની પર્યાય કેમ આવી, કેમ? કેમ કે તમને ના પાડી હતી ભગવાને કહ્યું હતું કે તમે આત્માની આરાધના કરો, પણ તમે અભક્ષ સેવન ચાલુ રાખ્યું, ત્રસઘાત ઔઘાત અનુપસેવ અનિષ્ટકારક નશાકારક અધ્યાત્મની અપેક્ષાએ રાગનું સેવન કરવાની ના પણ તમે રાગનું સેવન કરવા લાગ્યા, જેમ કે ખાટું નહીં ખાવાનું, એમ ભગવાન કહે છે રાગ નહીં કરવાનો, હવે રાગનું સેવન કરો છો એટલે ભવ કરવા પડે છે, બરાબર છે કે નહીં? જુઓ, એવો જ નિમિત્ત નૈમિત્તિક ભાવ બની રહ્યો છે, જે વડે એ જ પ્રમાણે પરિણમન થાય છે તેમ. હવે જો ઉત્તરમાં પહેલું શું લખ્યું હતું અક્ષયભાઈ, ઉત્તરમાં પહેલું શું લખ્યું હતું, પહેલું શબ્દ શું હતું ઉત્તરમાં? જેમ. આવી ગયું ઉત્તર? આવી ગયો જેમ. હવે આટલે શબ્દ થાય તેમ, જેમ, અને અહીંયાથી શબ્દ થાય તેમ, એટલે આટલે સુધી તો દ્રષ્ટાંત હતું, હવે શું આવ્યું? સિદ્ધાંત. હવે જો એક એક વસ્તુ સમજ, બહુ આનંદ આવશે તમને, તમને પણ ટોડર મસ્જિદનું ચિત્ર દેખાશે અહીંયા દસ મિનિટમાં, અહીં પાછળ તમને ટોડર મસ્જિદ દેખાશે અહીંયા, હા ઉપર લખી જેમ ભૂખ લાગતા, સમજીને ઉપર જેમ ભૂખ લાગતા મુખ દ્વાર વડે ગ્રહણ કરેલો ભોજન રૂપ પુદ્ગલ પિંડ, ભૂખ લાગતા મુખ દ્વાર વડે ગ્રહણ કરેલો ભોજન રૂપ. નીચે લખ્યું છે ભૂખ લાગતાની જગ્યાએ શું લખ્યું છે? કષાય થતા. પેલું ભૂખ લાગતા એમ કષાય થતા, પેલું મુખ દ્વાર તો અહીંયા લખ્યું છે યોગ દ્વાર, બરાબર છે ને? ભૂખ લાગતા મુખ દ્વાર એમ કષાય થતા યોગ દ્વાર વડે, એનામાં ઉપર ગ્રહણ કરેલો, અહીંયા પણ છે ગ્રહણ કરેલો, ઉપર છે ભોજન રૂપ, નીચે છે કર્મ વર્ગના રૂપ, ઉપર છે પુદ્ગલ પિંડ, નીચે પણ છે પુદ્ગલ પિંડ, હે ને? બિલકુલ બે મેળવ્યા છે કે નહીં? ઉપર પુદ્ગલ પિંડ, ઉપર ભોજનનો પિંડ છે તો નીચે કર્મ વર્ગણાનો પિંડ છે, હા, અને ઉપર ભૂખ, સમજો, ભૂખ લાગતા મુખ દ્વાર, ભૂખ અને મુખ, ભૂખ અને મુખ બે પકડ્યા, ભૂખ અને મુખ, ભૂખ ના લાગે તો પ્રશ્ન જ ક્યાં છે, સમજાય છે કે નહીં? ભૂખ અને બીજું શું લખ્યું છે? ભૂખ લાગતા મુખ દ્વાર વડે, એમ અહીંયા કષાય અને યોગ બે પકડ્યા, યોગ વડે ચાર બંધ લખ્યા ને, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ ને અનુભાગ, એમાં યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ, યોગ વડે, અને કષાય વડે સ્થિતિ અનુભાગ નો બંધ, યોગ એટલે આત્માના પ્રદેશોનું કંપન, એના વડે પ્રકૃતિ પ્રદેશ બંધ અને કષાય વડે સ્થિતિ અનુભાગ બંધ, એટલે પંડિતજી લખ્યું ભૂખ લાગતા મુખ દ્વાર વડે, એમ કષાય થતા યોગ દ્વાર વડે, કષાય થતા યોગ. હવે કષાય જ નહીં થાય તો પ્રશ્ન પૂરો થઈ ગયો, ભૂખ નહીં લાગે તો એમાં રહંદ ભગવાને કષાય નથી હોતું ને, વાત પૂરી થઈ ગઈ ત્યાં આગળ, ઈર્યા પતાસ્ત્ર ગણતરીમાં નથી લેવાતું, એ સરસ મજાની વાતો છે, જેની ચર્ચા આટલી સરસ છે, ભગવાન આત્મા કેવો હશે? ખરેખર આપણે લખી પ્રસંતી આપણી એક બમ્પર લોટરી ખુલી ગઈ છે, રખડતા રખડતા આવા નિકૃષ્ટ કાળમાં સર્વોત્કૃષ્ટ વાત સાંભળવાનો યોગ બની જવો, બાકી એક અત્યારના સર્ચ કરીએ ને તો કેટલા લિમિટેડ જીવો પાસે આપવા, એમાં આપણો મારો નંબર છે ને, આનાથી વધારે બીજું પુણ્ય કયું જોઈએ? તેમ કષાય થતા યોગ દ્વાર વડે ગ્રહણ કરેલો कर्म वर्गण रूप उद्गल पिंड अभी चार आवी जैसे अपना ज्ञानावरण आदि प्रकृति रूप परिणाम है। पेलू प्रकृति आवी गई ज्ञानावरण दर्शनावादी प्रकृति पेलू रुधिर हाड़ मांस एम ज्ञानावरण आदि प्रकृति रूप परिणाम है। पछी प्रकृति थी गयु पछी एक कर्म परमाणुओंमांथी यथा योग्य कोई प्रकृति रूप थोड़ा वा कोई प्रकृति रूप घना परमाणु होय से आशु थी गयु प्रदेश आ प्रदेश थी गयो कि थोड़ा परमाणु वधारे परमाणु मीडियम परमाणु ये थी गयु प्रदेश प्रकृति प्रदेश। बाकी शू रहू समीर भाई शू बाकी रहू स्थिति अने अनुभाग स्थिति अनुभाग हवे जो तेमा पण कोई परमाणु संबंध घणो काळ रहे से तथा कोई नो थोड़ो काळ रहे से आशु थी गयु स्थिति। बाकी शू रहू अनुभाग ए परमाणुओं में कोई तो पोतानु कार्य निपजावानी घनी शक्ति धारे से त्यारे कोई थोड़ी शक्ति धारे से समझी गए ने। परमाणु वधारे होय के ओछा छोड़ो पण शक्ति जे से अनुभाग आपवानी ताकत एक ऐसे वधारे के ओछी एने के सेकेरिन एक नानो पॉइंट होय ना सेकिक परमाणु तो पण एनी अंदर पेली मिठास होय छे ने घनी मिठास होय हां एक आटलो पॉइंट होय एनी अंदर નથી એટલે પેલા બોમ્બ વગેરે પણ આટલો મોટો બોમ્બ હોય તો પણ ઓછી તાકાત અને આટલો નાનો પણ હોય તો એટલી એક તાકાત કરીને ઘણું નુકસાન કરે તો અનુભાગની અંદર પરમાણુની સંખ્યા નથી જોવાની ત્યાં વધારે હોય કે ઓછી ઓછી હોય તો પણ શક્તિ એની વધારે હોઈ શકે છે જુઓ એ પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નિપજાવવાની ઘણી શક્તિ ધારે છે ત્યારે કોઈ થોડી શક્તિ ધારે છે એમ થવામાં કોઈ કર્મ વર્ગણારૂપ પુદગલ પિંડને તો જ્ઞાન નથી જેમ પેલા ભોજનના પિંડને જ્ઞાન નથી કે હું અંદર જઈને આમ આમ ટ્રાન્સફર થવું એમ કોઈ કર્મ વર્ગણારૂપ પુદગલ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરિણમું આવે છે ને ખબર છે કે હું જ્ઞાન રૂપે હું દર્શન રૂપે ભાઈ તમે પેલી બાજુ જાઓ હું આ બાજુ જોઉં છું તમે આ બાજુ હું આ બાજુ એ કાંઈ ખબર નથી। જગતમાં તો ખાલી જોવા ભાઈ જો તમે જેવા કર્મ કરશો ને તમારે ભોગવવું પડશે પણ એ સિવાય કર્મ આઠ હોય છે મૂળ પ્રકૃતિ એની ઉત્તર પ્રકૃતિ 148 હોય છે એના પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ આવી બધી ડિટેલવાળી ચર્ચા ક્યાંય નથી ખાલી સામાન્ય છે ભાઈ જો તમે સારા કર્મ કરશો તો તમારે સારું ખરાબ કરો અને સારું ખોટું પણ શું બહારમાં લાડી વાડી ગાડી સારા સંયોગ મળે તમારું સારું થશે અને ખરાબ મળે તો ખરાબ એ જ સારું ખરાબની વ્યાખ્યા છે બાકી બીજી સારું ખરાબ અસલી શું છે જગત પાસે એ વિઝન જ નથી જો એમ થવામાં કોઈ કર્મ વર્ગણારૂપ પુદગલ પિંડને તો જ્ઞાન નથી કે હું આમ પરિણમું તથા ત્યાં અન્ય કોઈ પરિણમાવનારો પણ નથી જોયું ને હવે આવી ગયું ને કર્મ કે ભગવાન બધાનું ધ્યાન રાખે છે આને આમ કરો ને આને આમ કરો એ થોડું ક્યારેક કોઈ એમ કે થઈ બને ઘટનાઓ તો આપણે રસ્તામાં જતા હોય બસમાં કે પ્રમાણે એક્સિડન્ટ થયો ને એમાં બે જણ મરી ગયા તેને તો કોઈ એમ કહે કે ભાઈ જુઓ આપણે બચી ગયા ને તો આપણને ભગવાને બચાવી દીધા આપણને ભગવાન તું એમ પૂછું છું પેલા બેને માર્યા કોને આપણને રોજ આપણે ભગવાનની કાયમ માટે મારે તો પછી તરત ચાલુ કરે મારે તો ગમે તેવું મળે પણ ભગવાનની એક આરતી તો કરવાની ભગવાનની એક સ્તુતિ બોલવાની ભગવાનનો દીવો કરવાનો હા એના વગર તો ભલે ગમે તે થતું હોય પણ જો આજે મને ભગવાને ખરા ટાઈમે ભગવાન મારે કામમાં આવી ગયા ભગવાને મને શું કરે ઇન્દ્રવદનભાઈ ભગવાને મને બચાવી લીધો પણ પેલો જે હતો ને તો રોજ બે દીવા કરતો હતો સવારે સાંજે કરતો હતો એના એની પત્ની ત્યાં ઘરે બેસવા માટે ગયા પ્રાર્થના સભામાં તો એની પત્ની એમ કહ્યું કે અરે તું ઘરમાં રોજ ભગવાનના બે દીવા કરતા હતા બે આરતી કરતા હતા આમ આમ તો એ ખબર નહીં હા સમજાય છે કે નહીં એટલે તું કહે છે ભગવાને મને બચાવ્યો તો પછી નક્કી તો પછી પેલા માર્યો કોને ભગવાને તો ભગવાનનું કામ મારવાનું હોય કોઈ દિવસે અને જેનું કામ મારવાનું હોય એને તું ભગવાન તરીકે સ્વીકારવા તૈયાર થઈશ પણ દુઃખની વાત એ છે ધર્મના ક્ષેત્રમાં જીવ કોઈ આટલી ગંભીરતાથી ડેપથી વિચાર કરતો નથી આપણા કુલક્રમમાં આપણા બાપ દાદા તરફથી જે મળ્યું છે સાચું છે કોઈ વિચાર નથી ટોડરમાં જે લખ્યું છે બધું તું કુળક્રમથી વિચાર કરતો હોય ને ધર્મના ક્ષેત્રમાં કુળક્રમથી અમારા બાપ દાદા કરતા હતા અને ફોલો કરીએ છીએ પણ બીજી બધી બાબતોમાં પણ વિચાર કરીને કે આપણા બાપ દાદા તો ધોતી જપ્પો પહેરતા હતા આપણે કેમ કુળક્રમને ફોલો નથી કરતા એવો જ પહેરવેશ કેમ નથી રાખતા એવું પહેરવેશ રાખવું જોઈએ ને આપણા જે ફાધર વગેરે 10મું ધોરણ તો બહુ ભણ્યા કહેવાય અને આજે તો ખબર ખબર નહીં કેટલું ભણવું હોય એના માટે પણ ભણવું પડે છે, આ ભણો ને પછી આગળ ડબલ 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 ટ્રિપલ આગળ થાવ ને એમાં પણ પાછા સ્પાઇનના સ્પેશિયાલિસ્ટ, હાડકામાં પણ આના અને આના, એવું બધું ક્યાં ભણવાનું હતું? પહેલાં ભણ્યું એમાં કુલક્રમને ફોલો કરો, એ બધામાં તો કુલક્રમને ફોલો નથી કરતા. પહેલાં માટીના મકાનમાં રહેતા હતા કે નહીં, હવે એ નહીં. પહેલાં નાસ્તો હોય તો મમરાની ધાણી, ઘઉંમાં બહુ હતું ને, પણ ગામડામાં હોય કે ભાઈ મહેમાન આવે તો મમરા મગફળીને ગોળ આપે, હવે તો ગરમ નાસ્તો ને ઠંડો નાસ્તો ને ફલાણું, એ બધામાં કેમ આપણે ચેન્જ કરીએ છીએ? તો ધર્મના ક્ષેત્રની અંદર કેમ વિચાર નહીં કરો, કેમ વિચાર નહીં કરવાનો? પણ આપણને આનાથી લાભ હાનિ કેટલી છે એ સંબંધમાં આપણી પાસેથી સોચ નથી, એટલે આપણે ગમે તેમ એને ઇઝીલી લઈ લઈએ. બરાબર છે ને? 5 મિનિટ કે 10 વાગે જો હવે કહે છે, અન્ય કોઈ પરિણમાવનારો પણ નથી, પરંતુ એવો જ કેવળ નિમિત્ત નૈમિત્તિક ભાવ બની રહ્યો છે, જે વડે એ જ પ્રકારે પરિણમન થાય છે. લોકમાં પણ એવા નિમિત્ત નૈમિત્તિક ભાવ ઘણા બની રહ્યા છે. આ સવારની વાત આવશે, પેલી સ્ત્રીઓ વિડંબના પામે છે એ બધી વાત જો હવે સમજો લખ્યું છે ને, ઘણા બને જેમ મંત્રના નિમિત્તથી. એટલે માટે આપણે ખાસ પ્રકરણ લેવાનું, આજે ભાવ થયો મને આમ તો 2 દિવસ પછી લે, આજે તમે કીધું કે આપણે સવારના સાથે કો રિલેટેડ છે. જુઓ, જેમ મંત્રના નિમિત્તથી જલ આદિકમાં રોગ દૂર કરવાની શક્તિ હોય છે, તથા કાંકરી વગેરેમાં સર્પ આદિકને રોકવાની શક્તિ હોય છે, તેમ જીવ ભાવના નિમિત્ત વડે ઉદગલ પરમાણુઓમાં જ્ઞાનાવરણાદિ રૂપ શક્તિ થાય છે. બસ એટલું કેવું છે? અહીંયા શું લખ્યું? એનું લખ્યું ને કે જેમ મંત્રના નિમિત્તથી જલાદિકમાં રોગ દૂર કરવાની શક્તિ થાય કે ત્યાં મંત્રેલું પાણી છે, મંત્રેલું પાણી છે. હવે મંત્રેલું પાણી છે ને, હવે અહીંયા કેવું છે કે મંત્ર આદિકથી જલાદિકમાં રોગ દૂર કરવાની શક્તિ થાય, તો હવે એ જે પાણીની અંદર એ જે શક્તિ ઉત્પન્ન થઈને એ તો એનું ઉપાદાન છે, અને એમાં અહીંયા જે મંત્ર બોલવા વાળાનો જે ભાવ જે છે, સવારે કહ્યું ને મંત્ર બોલવાનો જે ભાવ છે એ ભાવ અહીંયા રહ્યો, અને પાણીની અંદર એ પ્રકારની જે યોગ્યતા છે એ એની પોતાની છે. હવે એ નૈમિત્તિક, અને અહીંયા જે જીવનો મંત્રોચ્ચારનો ભાવ છે નિમિત્ત, અને આ છે નૈમિત્તિક. પછી ગુરુદેવ તો ત્યાં સુધી કે એ પછી પાણી કોઈને પાયું ને અને એનો રોગ મટી ગયો, તો એનો રોગ મટ્યો આ પાણીના કારણે નહીં. સમજો, મંત્રેલા પાણીથી રોગ નથી મટ્યો, અને અહીંયા મંત્રોચ્ચાર કર્યો માટે આ પાણીમાં શક્તિ એવી ઉત્પન્ન થઈ એમ નથી, પણ એવો સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે અહીંયા ભાવ કરે છે મંત્રોચ્ચારનો, પાણીની અંદર એવી શક્તિ જોવામાં આવે છે, અને આ બાજુ એ પાણી પીવે છે તો એનો રોગ મટતો જોવામાં આવે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, ક્યાંય કરતા કર્મ સંબંધ છે નહીં. તમને કદાચ ખ્યાલ હશે, મારે એ બાજુ એક ઘટના ઘટેલી, વર્ષો પહેલાંની વાત છે ઘણી. એ બાજુ એક ગામ હતું, એની અંદર શું હતું કે જેમ ગુરુ પેલી સવારે પાંદડીવાળી વાત નથી કે પાંદડી પેલું સાપ ચડ્યું ઝેર ચડ્યું એની વાત કરીને, એવા એક બાપુ થઈ ગયા અમારે એ બાજુ, વર્ષો પહેલાંની વાત છે, કે એને નામ ભૂલી ગયું. તો એ શું કરે કે જે પેલું પાણીની બોટલ હોય ને એમ મંત્ર ફૂંક મારે, પાણી લઈ જાઓ અને પછી ગામ એને બાપુ કહેવાતા હતા એ. તો એ તમે જાઓ એટલે પાણી ભરેલું બોટલ એમાં આમ ફૂંક મારીને આપે ને પછી તમારે ઘરે લાવવાનું, ને પછી તમે પાણી પીઓ એટલે તમારો રોગ શું થઈ જાય? હવે એ તો મટવાનો કાળ હોય અને કદાચ તમે પીઓ અને એવો યોગ બની જાય, સમજો. પણ પછી ધીરે ધીરે શું થઈ તમને ખબર પડી કે રોગ મટી જાય છે. હવે ગ્રહિત મિથ્યાત્માનું તો ઘણું મોટું લોટ છે, ખૂબ ઘણા બધા આવવા લાગ્યા. હવે લાગ્યું પેલા બાપુને એમ લાગ્યું કે હવે આટલું બધું તો કે 10 બોટલ સાથે મૂકી દો, ખ્યાલ આવે કે ના આવ્યું? હવે એક એક બોટલમાં ક્યારે પાર આવે, 10 બોટલ મૂકી દો, 20 બોટલ ચાલો લઈ જાઓ, સમજાય છે કે નહીં? અને આજુબાજુ પછી એના જે બધી ચા પાણીની લારીને બધું હોય ને, બધા દાળ વડા ને બટાકા વડા ને જે બધું ચાલતું હોય, એ બધા પણ કે બાપુનો બહુ ચમત્કાર છે, બાપુના તમે જાઓ ટકા, કેમ કે એને એનો ધંધો ચલાવો છે. બાપુના બધા મોટા 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 લોકોના કામ પર તમારે કોઈ પણ જાતિનો પ્રોબ્લેમ હોય તો પણ તમારે કોઈ નિરાશ થઈને જતું નથી, બાકી બાપુ કાંઈ લેતા પણ નથી, તમારે સ્વેચ્છાએ જે આપવું હોય પાછું એમ, કારણ કે તમારે જે આપવું સ્વેચ્છાએ. અને કોઈ પણ કે વર્ષમાં એક જ વખત લેશે બાકી, પણ વર્ષમાં એક વખત પેલા બાકીના દિવસ કરતાં પણ ઢગલો થઈ જાય એની પાસે, સમજાય છે કે નહીં? માર્કેટિંગ કરવાની દરેકને પોતપોતાના ધંધામાં માસ્ટરી નથી હોતી, હા એ પણ હોશિયાર છે. ગામનું નામ ભૂલી ગયું તો એ ખેરાલુ, ખેરાલુ આ બાપુ,
हेरालूना, हेरालूना बात, हेरालूना याद आ रही है, तारंगानी जोड़े इतना जता है ना, बता जता है। पछी धीरे धीरे खबर पड़ी कि ऐसे ने अबे निमित्त ने कोई ना एकाद ना केस बनी जाए, बाकी बधाने तो थाय वो तो कोई जरूरी नहीं। हाँ, बनी गयू ने हमें तो अँ तो साचा अर्थ में हमें समझो आ तो एक बात करी, पण अहीं तो जीव जेवो भाव करे छे ने, अहीं जीव जेवा भाव कर्या तरत ज आ कारमान वगना कर्म रूपे परिणमी जाय। आवो भाव करे ते रीते थशे, आणीने थाय ने ना थाय नहीं, पेलामां तो थाय खरुं ना ए थाय, अहीं तो जीवे भाव कर्यो ने आ बाजु कर्म रूपे परिणमी जाय। छतां पण केवुं छे के आ भाव कर्यो माटे कर्म बंधाया एम बिलकुल छे नहीं, एवो सहेज निमित्त नैमित्तिक संबंध ते करता करे। પેલામાં તો ક્યારેક એમ લાગે જો ભાઈ આનો ફાયદો થયો ને આનો ના થયો, તો પછી ધીરે ધીરે જવાનું શું કરી દીધું, બંધ કરી દીધું। પણ અહીંયા તો દરેક સમય જીવ ભાવ કરીને એવા કર્મ બંધાય છે, ભાવ કરીને કર્મ બંધાય છે। હા, એટલે જીવને ભ્રમ થઈ ગયો કે આ ભાવ કરતા અને પેલું કર્મ, કરતા કર્મ નથી, બંને વચ્ચે કોઈ સંબંધ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ। એ પ્રમાણે આવી એક ચર્ચા હતી જે સવારના વિશેષ રિલેટેડ।
તીર્થંકરો જગતના જયવંતવર્તો ઓમકાર નાગવિનનો જયવંતવર્તો દિનનાશમો શરણ સૌ જયવંતવર્તો।